క్షీరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం.
ఆ 328 ముంబై మహావద్ అమాస్ రవివార్ 1947. లేవేకో న రహీ ఠోర్ త్యాగీ వేకో నాహీ ఓర్ బాకీ కహా ఉబరియో జు కారజ నవీనో హై స్వరూపను భాన్ థవాథి పూర్ణ కామపణు ప్రాప్త థయું એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં, અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગર્યું? અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ. અગાઉ આપણે 325 આંકની અંદર પરમ કૃપાળુ દેવે બનારસીદાસજીના સમયસર નાટકની એક સવૈયાની ગાથા પૂજ્ય સૌભાગભાઈને મોકલેલી, અને એમાં એમણે વાત લખેલી કે કેવી અદ્ભુત દશા, જેવો સમજાય તેવો અર્થ લખજો. આ દશાનો જેવો સમજાય તેવો અર્થ લખજો. ત્યાર પછી સૌભાગભાઈ એ પત્રનો જવાબ લખ્યો જે આપણી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ પરમ કૃપાળુ દેવે એ જવાબમાં લખ્યું છે કે અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. સૌભાગભાઈએ પણ જે વાત પકડી હશે એને પરમ કૃપાળુ દેવે મોર મારી કે તમે જે અર્થ લખ્યો છે તે તો બરોબર છે, યથાર્થ છે. કેવી દશા મુમુક્ષુની, ભક્તની ને ભગવાનની! આ કાવ્યનો અર્થ લખીને મોકલ્યો અને પરમ કૃપાળુ દેવ જેવા સમર્થ જ્ઞાની એમ કે આપે જે અર્થ લખ્યો છે તે યથાર્થ છે. જબરજસ્ત સ્થિતિ દશા, જ્ઞાની દશા, ક્ષયોપશમ કેટલો છે, આવરણ કેટલા હટી ગયા છે. સ્વરૂપ સ્થિતિનું ભાન ત્યારે થાય જ્યારે સમ્યક દ્રષ્ટિ હોય, તો તરત જ વસ્તુનું સમજણ, ગ્રાસ્પિંગ થાય. યથાર્થપણે સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ થવું, એનો ભાવ, એનો આશય, એની અર્થગાંભીર્ય, એનો સૂચિતાર્થ, એ બધું યથાર્થ સ્વરૂપમાં પકડાય. આપણે પણ ઘણું વાંચીએ છીએ, ઘણું સાંભળીએ છીએ, પરંતુ આપણને એ જ પકડાય છે જેવું આપણા મનની અંદર ગાંઠ બંધાયેલી છે એટલું જ. આપણે એ જ ઢાળમાં એને ઢાળીએ છીએ જેવી આપણો પોતાનો અભિપ્રાય છે, જેવી આપણી પોતાની માન્યતા છે તેવી. સત્પુરુષને આમના દ્વારા શું સૂચિત કરવું છે એ સૂચિતાર્થ પકડાતો નથી, પણ આપણા આગ્રહના રૂપમાં એ બધી વસ્તુને આપણે ઢાળીએ છીએ. પરિણામે વસ્તુનું તત્વ એ બહાર જ રહી જાય છે, આપણે માત્ર શબ્દ પકડી લઈએ છીએ. એનો અર્થ, એનો અર્થ, એનું ગાંભીર્ય, એનું તત્વ એ પકડમાં આવતું નથી, એટલે આપણને જે સાંભળ્યું છે એ સમજાતું નથી. સાંભળવું, વિચારવું અને સમજવું, વાંચવું, વિચારવું અને સમજવું, એ ત્રણેય જ્યારે યથાર્થ બને ત્યારે પરિણતિની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પરંતુ જ્યાં બાહ્ય દ્રષ્ટિથી જ બધું ચાલતું હોય ત્યાં આનું એકરૂપતા જળવાતી નથી. કૃપાળુ દેવે તો સૌભાગભાઈને ત્યારે સૌભાગભાઈને હજી સમ્યક દર્શન નથી થયું, છતાં પણ અદભુત દશાના કાવ્યનો અર્થ જે સૌભાગભાઈ લખે છે એને કૃપાળુદેવ મોર મારે છે કે તમે જે લખ્યું છે તે યથાર્થ છે. જુઓ, સમ્યક દ્રષ્ટિ જીવ હોય, સમ્યકની સન્મુખ હોય, જ્ઞાનીનો આશ્રિત હોય, જેનામાં આત્માર્થીપણું આવ્યું હોય, જેનામાં મતાર્થીપણું ગયું હોય, એ જીવને કેટલું સમ્યક સમજાય છે બધી વસ્તુ. આપણને એક ભ્રાંતિ છે કે સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી કાંઈ પકડાય જ નહીં. અરે, સાચું ન પકડાય ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. સમ્યકપણે વાતને ન પકડાય, ન વંચાય, ન વિચારાય, ન સંભળાય ત્યાં સુધી કોઈ સમ્યક દર્શન પ્રગટે જ નહીં. ક્યાંથી પ્રગટે? આપણા બોધથી પકડે, પ્રગટે જ્ઞાનીના બોધથી, જ્ઞાનીના અભિપ્રાયથી. જ્ઞાનીનો અભિપ્રાય એટલે એના શબ્દમાં એનો જે સૂચિતાર્થ છે, એનો સંકેત છે, એનો જે આશય છે, એનું જે રહસ્ય છે, એનો જે ભેદ છે, એ આપણાથી ન પકડાય તો કોઈ જેને પકડી શકાતા હોય એના સહાયતાથી પકડવું, એને કહે છે ગુરુગમ. ગુરુગમ એટલે જે વાત આપણને નથી સમજાતી એ બીજાના સહાયતાથી આપણે સમજવા પ્રયત્ન કરવો. આપણો ક્ષયોપશમ ન હોય તો જેનો ક્ષયોપશમ હોય એને કહેવાય છે શિક્ષાગુરુ. શિક્ષાગુરુથી સદગુરુનું વચન સમજવું, પણ પાછો શિક્ષાગુરુને સદગુરુ ન માનવા, મુશ્કેલી તો એટલી બધી છે. અહીંયા કહે છે, સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું. એક એવી અદ્ભુત દશા આવે છે જીવનની અંદર, સાધનાની પરાકાષ્ઠા, સાધનાની કોટી, એક એવી દશા ઉત્પન્ન થાય છે કે જે દશાની અંદર પૂર્ણ કામતાપણું પ્રાપ્ત થયું. પૂર્ણ કામતાપણું, બસ એ પૂર્ણ કામ પોતાની સાધક અવસ્થાની અંદર જ એ પ્રાપ્ત કરે છે. એના વિશેષ લક્ષણ આપણને આ શબ્દ ન પકડાય, પૂર્ણ કામતાપણું પ્રાપ્ત થયું. જગતના જીવો પણ કામથી જ જીવે છે, પણ સંસારની કામનાઓ છે. અહીંયા આ મોક્ષની કામના છે, સ્વરૂપના પૂર્ણપણાની કામના છે. અહીંયા પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. જ્ઞાનીઓએ એક કાવ્યની અંદર જે અર્થ મૂક્યો છે, લેવે કો નહીં ન રહી ઠોર, ત્યાગી વે કો નહીં ઓર, બાકી કહા ઉબર્યો જુ કારજ નવીનો હોય. એ રીતે કહે છે કે જ્યારે જ્યારે તબહી તે જોજો લેને જોગ સો સો સબ લીનો, જોજો ત્યાગ જોગ સો સો સબ છાંડી દીનો. ઢુંઢારી ભાષા છે બનારસી દાસજીની. પણ જે કંઈ મેળવવું હતું તે મળી ગયું, જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત થઈ ગયું, અને જે છોડવાનું હતું તે છૂટી ગયું, છૂટી ગયું. અવસ્થા જ એવી થઈ, દશા એવી થઈ કે હવે કંઈ લેવાનું કોઈ ક્ષેત્ર બાકી રહ્યું નથી. 14 રાજલોકમાંથી એક પણ પરમાણુ ગ્રહણ કરવાની વાત હવે રહેતી નથી, કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં. અને જે પ્રાપ્ત થયું છે એ તો સ્વરૂપ પ્રાપ્ત થયું છે. આ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એને છોડવાની વાત તો હવે કંઈ રહેતી જ નથી, કારણ કે સ્વરૂપની પ્રાપ્તિ માટે તો જન્મો જન્મની સાધના હતી. તો સ્વરૂપને પ્રાપ્ત કર્યા પછી સ્વરૂપને છોડવાની વાત તો મૂર્ખ પણ ન કરે. એટલે કહે છે કે જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે ત્યાં પછી ત્યાગવા પણ કંઈ છે નહીં. હવે શું છોડવું? સ્વરૂપ સિવાય બધું જ છોડી દીધું. જીવને જ્યારે પોતાને પોતાનું ઓળખાણ થાય, પોતે પોતામાં ઠરે, પોતે પોતામાં સ્થિર થાય, જે કે શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામે કેલી કરે, શુદ્ધતામે સ્થિર રહે, અમૃતધારા વરસે. પોતાના શુદ્ધ ચેતનાના સ્વરૂપની અંદર જ્યારે પોતાની ચેતના સ્થિર થાય, એમાં જ રમણતા થાય, કેલી કરે એમાં જ રમમાણ થાય, ત્યારે અમૃતધારા વરસે. આનંદની જે જ્ઞાનીઓએ જેને પર અનંત સુધામય જે કહ્યું છે, એવી આનંદની અમૃતધારા એ અનંત છે, અવ્યાબાદ છે. એવી ધારા જ્યારે વહેતી હોય ત્યારે કે છે એને તો બીજું કંઈ કરવા પણ શું રહ્યું, કે છે હવે શું બાકી રહ્યું, નથી કંઈ લેવાનું, નથી કંઈ દેવાનું. આખા સંસારનું પરિભ્રમણ અનંતનું એ લેવા દેવાની કળાકૂટમાં જ ગયું છે. જ્યાં જન્મ્યો એને અહીંયા એને કંઈક લેવું છે અને કંઈક દેવું છે, બંને વસ્તુ ચાલે જ છે. કા છોડવું છે, હજી આ છોડવું છે, હજી આ છોડવું છે, આ બધું જ ગયું. સ્વરૂપ, કેવળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, છોડવાનું હતું એ બધું છૂટી ગયું છે, કાંઈ છોડવા પણ છે જ નહીં. અને જે રહ્યું હશે, કૃપાળુ દેવે જેમ કહ્યું કે શરીર રહ્યું છે હવે એ કંઈ જોઈતું નથી, તો કેવળ જ્ઞાનીઓ શું વિચારે છે, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર. જો આયુષ્ય પૂરું થશે ત્યારે એ છૂટી જશે, એ કંઈ છોડવાનું હોય, જો શરીર ન છોડવાનું હોય તો બીજું બધું છૂટી જ જશે, છૂટતું જાય. દશા એવી થાય કે ઉપરના બધા આવરણો ખસતા જાય, હટતા જાય, છૂટતા જાય. એટલે અહીંયા કહે છે કે એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં, બીજું કંઈ રહ્યું નથી. હવે જ્યારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું, લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગર્યું, એટલે શું બાકી રહ્યું. હવે આરંભ સમારંભ શેમાં કરવા, હવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ શેમાં કરવી, લેતી દેતી નથી, લેવા દેવાની કળાકોટમાંથી મુક્ત થયા છે. 680ના પત્રમાં પરમ કૃપાળુ દેવે પોતાની અંતરંગની દશામાં કહ્યું છે, હે નાથ, હવે અમે લેવા દેવાની કળાકોટમાંથી મુક્ત થયા છે, માટે હવે મોક્ષને જ જોઈતો. તું આપી આપીને શું આપવાનો હતો, સ્વરૂપની રમણતા થઈ છે, માટે હવે મોક્ષ પણ લેવો જોઈએ, તો અમારે લેવું નથી કઈ. હવે કેવી અદભુત જ્ઞાનીઓની દશા, અને એ દશાને વ્યક્ત કરવા માટેની એમની અદભુત શૈલી. પરમ કૃપાળુ દેવ કહે છે, શ્રી એમની અદભુત શૈલી, ધવલ ચંદ્ર જેવી શીતળ, બરફ જેવી ધવલ, શ્રી એની શૈલી. એક પત્રમાં આગળ લખ્યું છે, વિતરાગ પુરુષોના એ પ્રવચનો, એની શૈલી કેવી સુંદર છે. તો આ અદભુત એની શૈલી છે. હવે કે છે કઈ બાકી નથી લેવા દેવાનું, ત્યારે કરવા માટે શું રહ્યું. કરવા માટેનું જ્યારે કોઈ વિષય બાકી રહેતો નથી, લેવે કો ન રહી ઠોર, ત્યાગી વેકો નાહી ઓર, બાકી કહાં ઉભર્યું જો કારજ નવીનો હોય. કે જેથી કરીને કોઈ કાર્ય હવે નવું કરવાપણું છે, જ્યાં કંઈ કરવાપણું રહેતા નથી. પરમ કૃપાળુ દેવે પોતાની દશા બતાવતા બીજા એક પત્રમાં કહ્યું, હમણાં જ આવશે બે ચાર પત્રો પછી જ, કે કૃતકૃત્ય અમે થયા છીએ, અમે કૃતકૃત્ય થયા છીએ, ધન્ય એવા કૃતાર્થ એવા અમે લખ્યું છે. કૃતાર્થ, બસ હવે અમારી પરમાર્થની યાત્રા પૂર્ણ થાય છે, કૃતાર્થ થયા છે, કંઈ કરવા પણ બાકી રહેતું નથી. જે થયું છે એમાંથી જે મેળવવાનું હતું તે પ્રાપ્ત થયું છે, છોડવાનું હતું એ બધું સ્વયં છૂટી ગયું છે. જીવની મુક્ત દશાનું આ વર્ણન છે. મોક્ષ કોને કહેવાય, જ્ઞાનીઓએ નિશ્ચય નહીંની અપેક્ષાએ મોક્ષનું સ્વરૂપ કેવું બતાવ્યું છે, કે મોક્ષના સ્વરૂપમાં કંઈ મેળવવાનું નથી, કંઈ છોડવાનું નથી, કંઈ લેવાનું નથી, કંઈ દેવાનું નથી, કંઈ કરવાનું પણ બાકી રહેતું નથી. કારણ કે જે છે તે પ્રાપ્ત થયું છે, એ સ્વરૂપની પ્રાપ્તિ પછી એને છોડવાની વાતનો તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અદ્ભુત દશા સમયસાર નાટકની રચના કરતા બનારસી દાસજીએ લખી છે, અને પરમ કૃપાળુ દેવ કહે છે કે એ લખતી વેળાએ એમને જ્ઞાન નહોતું, પણ લખતા લખતા આવી અનુભૂતિજન્ય જ્ઞાન થયું, વેદનાજન્ય જ્ઞાન થયું બનારસદાસજીને. તો જ્યારે જીવ આવા આત્માના અદ્ભુત ગુણોની પ્રશસ્તિ કરે, જ્ઞાનીઓના અદ્ભુત વચનોને જ્યારે એની અંદર પોતાના ઉપયોગની એકતા કરે, ત્યારે જે વાત છે જ્ઞાનીઓની એ ઉપયોગની છે અને પોતાનો ઉપયોગ એમાં એક થાય છે. ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે, હાથ નોંધમાં પરમ કૃપાળુ દેવે લખ્યું છે. પ્રશ્ન કરે છે ઉપયોગથી ઉપયોગની એકતા કેવી રીતે, કોઈ ગમે એટલી મથામણ કરે આ બેસે જ નહીં મગજમાં. ઉપયોગથી ઉપયોગની એકતા એટલે શું? ઉપયોગ સ્વરૂપે લખાયેલા જ્ઞાનીના જે વચનો છે તે વચનો વાંચવા, વિચારવા, એ વચનોનું પરાવર્તન કરવું, એ વચનોનું સ્મરણ કરવું, એ વચનોની પુનરોક્તિ કરવી, આ જે સ્વાધ્યાયના પાંચ પ્રકાર કયા છે, એ વચનોનો ઉપદેશ કરવો, આ પાંચેય પ્રકારની અંદર ઉપયોગથી લખાયેલા વચનોમાં ઉપયોગની એકતા થતા ઉપયોગમાં ઉપયોગની એકતા થાય છે અને એનાથી પણ સ્વતત્વની અનુભૂતિ થાય છે. એટલે બનારસીદાસજીને સમયસાર નાટકની રચના લખતા લખતા વેદનાજન્ય જ્ઞાન થયું. આનંદગંજીને ચોવીસે ચોવીસ તીર્થંકરના પદોની રચના કરતા, એની ગુણસ્તુતિ કરતા, એના વચનોને સંભાળતા સંભાળતા, એના ગુણગાન ગાતા ગાતા અનુભૂતિ થઈ સોળમા શાંતિનાથ સ્વામીના સ્તવનમાં. અને કહે છે, અહો અહો હું મુજને નમું રે, હવે તો હું મને જ નમું છું. રાજચંદ્રજી લખતા લખતા લખે છે કે એવા ધન્ય તે એવા અવિસ્મરણ એવા રાજચંદ્રને અમારા નમસ્કાર. પોતે પોતાને નમસ્કાર કરી દે, પોતાની એટલી અદ્ભુત દશા અનુભવમાં આવે ત્યારે કહે કે એમને પોતાને નમસ્કાર કરે. જગતની અંદર આ જ રીતે ઉત્કૃષ્ટ આવા ઉપયોગમય લખાયેલા તત્વોનો વિચારણાની અંદર પોતાનો ઉપયોગ જ્યારે એકરૂપ થાય છે, તાદાત્મ્ય બને છે, તદ્રુપ થાય છે, જ્ઞાનીની શુદ્ધ ચેતનામાંથી નીકળેલા એ શબ્દો એની સાથે પોતાના ઉપયોગની ધારા જ્યારે એકમય થાય છે, ત્યારે એ ઉપયોગની ધારામાંથી એને પણ સ્વરૂપનું જ્ઞાન જ પ્રગટે છે. આ અદ્ભુત, આ સતને પ્રાપ્તિનો અદ્ભુત માર્ગ છે. પરમ કૃપાળુ દેવે અહીંયા લખ્યું છે કે ત્યારે હવે બીજું કોઈ કાર્ય કરવા માટે શું બાકી રહ્યું, હવે શું બાકી રહે, પૂર્ણ કામતા, મોક્ષનું સ્વરૂપ, સાધના પણ સમાપ્ત થાય. આનંદગંજી મહારાજે એમને ચોવીસીના સ્તવનની અંદર છેલ્લે ધર્મ સંન્યાસ યોગ નામનો એક યોગની રચના કરી છે, એમાં લખીશું આગળ. યોગના પ્રીતિયોગ, ભક્તિયોગ, સામર્થ્ય યોગ અને ધર્મ સંન્યાસ યોગ. પ્રીતિયોગ, સર્વપ્રથમ તો પેલા પ્રભુ સાથે આવું પૂર્ણ પદ જેને પ્રાપ્ત કર્યું છે, આત્મત્વ જેને પ્રાપ્ત કર્યું છે, એની સાથે રાગસભર ભક્તિ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, સિદ્ધા રથના રે નંદન વિનવું, માતા મરુદેવીનો લાલ જગજીવન વાલ હોયજી, આ બધા જ ભક્તિ કરીને ઘણા અણસમજણની અંદર ભક્તિની ટીકા કરે છે. પણ પ્રીતિયોગથી પ્રારંભ થાય અને ધર્મ સંન્યાસ યોગથી પૂર્ણતાની પ્રાપ્તિ થાય. જેનામાં પ્રીતિયોગ જાગ્યો ન હોય એ બાકી તો બધી શબ્દોની અંદર જ આયથડા કરે છે, એના જીવનની અંદર પ્રભુ સાથેની એકતા ક્યારે થાય? પરમ તત્વ સાથેનું સાનિધ્ય, એની સાથે અનુસંધાન ક્યારે થાય? શબ્દોથી તો બોલીએ કે બહિરાત્મા અંતરાત્માને કહે, અંતરાત્મા પરમાત્માને કહે, અરે બધી બધા શબ્દોના થોથા છે બધા, કઈ થાય નહીં. એ અંતરાત્મા પરમાત્મા સાથે ક્યારે મળે? તો પરમાત્મા સ્વરૂપ કોઈ પ્રભુના આત્માના સ્વરૂપને એ પોતે જાણે અને એની સાથે એ અર્પિત થાય, આશ્રિત થાય, એને આશ્રય ભક્તિ યોગ કહેવાય છે. એ આશ્રય ભક્તિ યોગની અંદર ભક્તિથી પોતાનો જે સ્વરૂપ છે, પોતાનું અહમ છે, એમાં ઉગાડી નાખે. આવી રીતનો પ્રીતિયોગ, પ્રીતિયોગમાંથી ભક્તિયોગ થાય, પછી પ્રભુના સ્વરૂપને જેમ જેમ જાણતો જાય એમ સંસારીની ભક્તિ અને પરમાત્માની ભક્તિમાં ફેર કરો કે નહીં? આપણે સંસારના જીવોની ભક્તિ કરીએ અને પંચ પરમેશ્વરની ભક્તિ કરીએ તો એમાં ફેર ખરો કે નહીં? એના પરિણામમાં ફેર ખરો કે નહીં? ભક્તિ યોગની અંદર જીવ પ્રવેશ કરે છે. એ ભક્તિ યોગમાં પ્રવેશ કરેલો જીવ પછી એને વચન યોગ કે જે પુરુષની ભક્તિ કરું છું એ પુરુષે કહ્યું છે શું, એની આજ્ઞા શું છે, આ વચન યોગ. એટલે એના જીવનમાં અનુષ્ઠાન શરૂ થાય છે. એ બધા અનુષ્ઠાન એક જ્ઞાની પુરુષે બતાવેલા આ વચન યોગ, શાસ્ત્ર વિહિત જે કંઈ આજ્ઞા છે તે આજ્ઞા અનુસાર જીવનનું આચરણ થાય છે. ચરણ યોગ ત્યાં પ્રગટે છે. પ્રીતિ યોગમાંથી ભક્તિ યોગ, ભક્તિ યોગમાંથી વચન યોગ, અને વચન યોગ એમાંથી પછી એને સામર્થ્ય યોગ. એ સામર્થ્ય યોગ પ્રગટે છે. એ સામર્થ્ય યોગ પ્રગટે છે કે પછી પોતે જે કંઈ કરે છે એની અંદર આત્માનો સામર્થ્ય પ્રગટતું જાય છે હવે, અને પૂતગલના સામર્થ્ય ઉપર વિજય પ્રાપ્ત કરતો કરતો હવે એને પોતાના સ્વ અસ્તિત્વનો ભાસ થાય છે. એટલે એ અનંત સામર્થ્યનો ધણી છે, અનંત શક્તિનો, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. આ બધી વસ્તુ ભાષ્યમાન થાય છે, અનુભવમાં આવે છે. આ અનંત સામર્થ્યના યોગની અંદર અનેક પ્રકારના પરિસ અને ઉપસર્ગની ઉપર વિજય પ્રાપ્ત કરવાની અને સ્વરૂપમાં સ્થિર થવાની આ ત્રણેય યોગોની પ્રવર્તનાને, જીન આજ્ઞાને આધીન અને સ્વરૂપના લક્ષમાં એકાકાર થવાની આ સામર્થ્ય યોગ પ્રગટ થાય છે. અને સામર્થ્ય યોગમાંથી છેવટે આ પ્રકારનો જે પ્રાપ્ત કરવાનો એ થઈ જાય છે. એટલે સામર્થ્ય યોગમાંથી પછી એ તો ધર્મ સંન્યાસ યોગમાં આવી જાય છે. પછી તો કોઈ પણ વસ્તુ કરવી કે ન કરવી એને સમાન છે. કારણ કે પૂર્ણ કામતા પ્રાપ્ત થયા પછી કરવાપણું કંઈ રહેતું નથી. હવે કોઈ પણ પ્રકારના યોગમાં પણ હવે કોઈ પ્રવૃત્તિ બાકી રહેતી નથી, કારણ કે લક્ષ્યની પ્રાપ્તિ થઈ છે, પૂર્ણ કામપણું. એ અદ્ભુત દશાનું વર્ણન એ જે બનારસીદાસજીએ કર્યું છે, કૃપાળુદેવ કહે છે કે આ સમજાય છે. આ સમજાય છે કે જ્ઞાનીઓને પૂર્ણ કામપણું વર્તે છે. એટલે પૂર્ણ કામપણું વર્તતું હોય જ્યારે જ્ઞાનીઓને, ત્યારે એને સંસારની અંદર કંઈ કરતા હોય છતાં પણ એને કંઈ પણ લેવાની ઈચ્છા ન હોય તો જ અર્થ સમજાશે કે આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તે તૃણ હોય છે. લોકોની પ્રવૃત્તિ લેવાને માટે હોય છે, આની પ્રવૃત્તિ કંઈક દેવાને માટે છે. જગતમાંથી પૂર્વે જે જે પરમાણુ ભેળા કર્યા છે તે તેને સોંપી દેવા છે, ઋણમુક્ત થવું છે. કશું જ લેવું નથી, કશું જ જોઈતું નથી, કોઈ ચાહ નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ તૃષ્ણા નથી, કોઈ વાસના નથી. લેવે કો નહીં ઠોર, કોઈ ક્ષેત્ર બચ્યું નથી કે જેમાંથી કંઈ લેવું છે. કોઈ છોડવા પણ રહેતું નથી, બધું જ છૂટી ગયું છે. જે છૂટી ગયું છે એ બધી જ વસ્તુ ગ્રહણ કરી હતી, એ પ્રત્યક્ષ હોય એવું નથી. આપણે એવી કેટલી અનંત પદાર્થો સાથે આપણે જોડાયેલા છીએ કે જે ફિઝિકલી આપણી પાસે નથી. જે વસ્તુ ફિઝિકલી આપણી પાસે નથી છતાં પણ એ પદાર્થોથી આપણે જોડાયેલા છીએ. મોહ બુદ્ધિથી જોડાયેલા છીએ, આસક્તિથી જોડાયેલા છીએ, તૃષ્ણાથી જોડાયેલા છીએ, વાસનાથી જોડાયેલા છીએ, અને છેલ્લે ઈચ્છા તો કામ કર્યા જ કરે છે, મળે કે ન મળે. જીવનના અંત સુધી એ મેળવવાની ઈચ્છા તો જાગૃત રહે જ છે, ઈચ્છાનો દીપ તો જલ્યા જ કરે છે. વસ્તુ મળે કે ન મળે એ તો પ્રારબ્ધને આધીન છે, એ તો પુણ્યને આધીન છે. પરંતુ આ જીવની ઈચ્છા છે એ તો પોતાના વિભાવને આધીન છે, અને એમાં કર્મનો ઉદય નથી આવતો. એમાં તો પોતાનું અજ્ઞાન આવે છે, પોતાનું મિથ્યાત્વ આવે છે. એટલે એને જગતના પદાર્થો મેળવવાની, પદાર્થોમાં રહેલા સુખની અભિલાષા. એટલે કૃપાળુદેવે 254માં કહ્યું કે મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી પણ જીવને અટકવાના કારણ, એની યોગ્યતાને હાનિ કરાવનારા કારણની અંદર એક કારણ, આ લોકની અલ્પ પણ સુખેચ્છા. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, ક્યાંક સુખનો કણિયો છે એવી હજી ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા તો છે, ત્યાં જોડાયેલો છે આસક્તિથી, તૃષ્ણાથી, વાસનાથી, કંઈ નહીં તો તૃપ્ત ઈચ્છાથી, અતૃપ્ત ઈચ્છાથી. અવ્યક્ત હશે, વ્યક્ત નહીં કરતો હોય પણ મનમાં ભાવ તો હશે જ કે મને મળે તો, આ સુખ પ્રાપ્ત થાય તો મજા આવી જાય. બસ આ મજા આવી જાય એ એની મજાનો અંતરનો ભાવ હજી બાહ્ય પદાર્થ સાથે મોહ બુદ્ધિથી, આસક્તિ બુદ્ધિથી, સુખ બુદ્ધિથી જોડાયેલો છે. જ્ઞાની કહે છે કે એ વાત પ્રત્યક્ષ પદાર્થ હોય કે ન હોય, હવે તો આને પદાર્થ છે એમાંય સુખ નથી, સુખની કોઈ કલ્પના નથી. એટલે એણે કહ્યું
रज कण के रिद्धि मानिक देवनी सर्वे मान्या पुद्गल एक स्वभाव जो अपूर्व अवसर एवो क्यारे आवशे।
अहिया रजकण के रिद्धि वैमानिक देवनी एवी वैमानिक देवनी रिद्धि प्राप्त छे एवा जीवनी वात करे छे, नथी एनी वात नथी करी, कल्पना नी सपना नी वात नथी। देवलोक नी अंदर ज्यारे जीव जाय छे सम्यक दृष्टि जीव ए उपरना देवलोक नी गति ने प्राप्त करे छे प्रबल पुण्य उत्कृष्ट पुण्य ना उदय थी। ते समय आटली रिद्धि होवा छता पण ए दरिद्री अवस्था नी अंदर ज्यारे एने रजकण प्रत्येनो जे भाव हतो ए पोते ज्यारे साधना मां हतो त्यारे અને ત્યાં રિદ્ધિ પ્રાપ્ત થઈ તો બંનેના ભાવમાં એને કાંઈ ફેરફાર નથી। એવી જ્ઞાન અવસ્થા છે કે એને રજકણ હોય તોય શું અને દેવલોકની રિદ્ધિ હોય એવી પ્રાપ્ત થાય અને જબરજસ્ત આયુષ્યનો યોગ પ્રાપ્ત થાય। અનુત્તર વિમાનની અંદર સર્વાસિદ્ધ વિમાનની અંદર 33 સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત થાય અને છતાં પણ એવા અઢળક વૈભવ વચ્ચે પણ લેશ માત્ર પણ સ્પૃહા નથી પદાર્થ સાથેની સ્થિતિ સાથેની પરિસ્થિતિ સાથેની। એને ત્યાં એ એક તાત્વિક દ્રષ્ટિ છે એને પુદ્ગળ જ જીવે છે। સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો આપણે તો કલ્પના નહીં કરી શકીએ। અનુત્તર વિમાન સર્વાર્ષિત વિમાન એની રિદ્ધિ કાંઈ ખબર નહીં, ત્યાં ચક્રવર્તીનો વૈભવ શું એ ક્યાં ખબર છે। વધારેમાં વધારે બહુ તો રાષ્ટ્રપતિનો બંગલો બહુ સારો 350 વેડા, પણ શું કરવું છે, ભૂતની જેમ ભંબવું છે 350 વેડા હાડોટવું છે, સુવા માટે તો 3x6 ની બેડ જ જોઈએ કે બીજું કંઈ નહીં। સંસારી જીવોને એની કલ્પના તો ઘણી સીમિત છે। આ જ્ઞાનીઓએ તો પોતાના જ્ઞાનથી વૈભવની કલ્પના કેવી કરી છે, જે ભરતેશ્વરનો વૈભવ ગાઈ શકે એવા જ્ઞાનીઓ એના જ્ઞાનમાં એ બધી વસ્તુ છે ને, એ દેવલોકના વૈભવને પણ ગાઈ શકે છે, દેવલોકની રિદ્ધિ સિદ્ધિને પણ ગાઈ શકે છે। કારણ કે પૂર્વે અનંતવાર આ બધું પરિભ્રમણ તો થયું છે, આપણને એવું કંઈ યાદ નથી। આપણે તેમ થાય કે થયું તો થોડું એકાદ બે રત્ન ભેગા લઈ આવ્યા તો હું વાંધો હતો, દુઃખી તો ન થાત। અદભુત દશા છે, પૂર્ણ કામપણું મારે મોક્ષ જોઈએ છે, અમારે આત્માની મુક્તિની સાધના જોઈએ છે, હું પૂર્ણ છું, હું સ્વયં પૂર્ણ છું, હું સુખનું ધામ છું, આ બધા આત્માના શબ્દો છે। આ શબ્દો પાછળનો અર્ક શું છે, આ પૂર્ણ કામતા, કઈ દશા મારે પ્રાપ્ત કરવી છે, કઈ દશા મને પ્રાપ્ત થવી જોઈએ, સાધનાના પરિણામમાં કઈ અવસ્થા મને પ્રાપ્ત થાય એ મારી સાધનાની સિદ્ધિ છે। આત્મસિદ્ધિ એટલે શું, આત્મસિદ્ધિ એટલે કઈ અવસ્થા, પૂર્ણ કામતા પણ સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામ પણ પ્રાપ્ત થયું, જેવું સ્વરૂપનું ભાવ થયો ભાન થયું, જેવું સ્વરૂપનું ભાન થયું જગતના વિકલ્પો છૂટી ગયા, જગત જગતનો વૈભવ જગતના પદાર્થો જગતના સંબંધો જગતના સંયોગો જે બધા સુખ દુઃખના કારણ હતા અત્યાર સુધી અને અનુકૂળતા મેળવવા માટેના પ્રયાસ હતા, પ્રતિકૂળતા હટાવવાના પ્રયાસ હતા, ઇષ્ટપણાની ભાવના હતી, અનિષ્ટપણાની કલ્પના હતી, આ બધાને કારણે પ્રીતિભાવ અપ્રતિભાવ રતિભાવ અરતિભાવ આ ગમો અણગમો આ બધાનું મૂળ કારણ એનું બધું પાછો સરવાળો રાગ અને દ્વેષ કશાય વિભાવ કર્મનો બંધ અને પાપની જમા થતું હતું, આ બધું સ્વરૂપનું ભાન થયું, બધા વિકલ્પો છૂટી ગયા। કેટલા છૂટી ગયા, બંને રીતે છૂટી ગયા, લેવા માટે જગતમાંથી કઈ ક્ષેત્ર જ રહ્યું નથી, કઈ પતી ગયું, વાત પૂરી થઈ ગઈ। આ 14 રાજલોકમાંથી આ 14 રાજલોકમાં દેવલોક આવી ગયા, કઈ લેવા પણ નથી રહ્યું, કોઈ ક્ષેત્ર નથી કે જે ક્ષેત્રમાંથી હવે મારે કોઈ પણ જાતનું સુખ અથવા સુખનું સાધન કે સુખની સામગ્રી મેળવવાની જ નહીં, અને છોડવાનું તે બધું છૂટી ગયું। જે જે કઈ હતું જેની સાથે આ જીવ જોડાયો હતો, મમત્વ ભાવથી, આસક્તિ ભાવથી, વાસનાથી, તૃષ્ણાથી, ઈચ્છાથી છૂટી ગયો, કઈ ન રહ્યું. એટલે હવે છોડવાનું બધું છૂટી ગયું, એટલે ત્યાગવાનું કઈ છે નહીં, મેળવવાનું કઈ છે નહીં, લેવા દેવાનું બંને નિવૃત્ત થઈ ગયું. મુખ્ય નિશ્ચય નયના હેતુથી મોક્ષનું સ્વરૂપ જ્ઞાની સમજાવે છે કે લેવા દેવાની કડાકોટમાંથી અમે છૂટા થઈ ગયા છીએ, કશું જ લેવું નથી, કશું જ દેવું નથી. આપણને ઘણી વાર થાય કે મેં તો એ બધું સંસારમાંથી નિવૃત્ત થઈ ગયા, હવે અમારે કંઈ છે, છતાં કેટલો બધો વ્યવહાર બાકી હોય છે, કેટલું બધું કરવા પણ હોય છે. આ સંસારનું જીવન છે ને, એ સંસારનું જીવન કાંઈ લેવા દેવાનું ન હોય તો સરકારને એમ તો 2000 રૂપિયા ભરવા પડે મહિને, તો અહીંયાથી ક્યાંકથી ભેગા કરવા પડે. આપણે કંઈ મારે કાંઈ જોતું નથી તો કે તું રેસ ને એનો ટેક્સ લાવ અને તું મર એનોય ભર. કેવી સ્થિતિ છે, જ્યાં સુધી સંસારગત જીવન છે ત્યાં સુધી કોઈ લેવા દેવાની કડાકૂટ સંપૂર્ણપણે સમાપ્ત થાય એવું છે નહીં. પણ સ્વરૂપનું ભાન થાય, સ્વરૂપનું ભાન થાય એટલે પૂર્ણ કામતાનું પ્રાપ્તપણું થાય છે, કંઈ રહેવું નથી. અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું. મોક્ષની કલ્પના કેવી સરસ જ્ઞાનીઓએ બતાવી છે. જગતના જીવો તો એમ સમજે છે કે અમે મોક્ષે જઈએ ને મારે તો પછી બસ જવું છે, એ જવું છે. એ જ્યારે વિચાર કરે છે ત્યારે એની ધારણામાં મારે મોક્ષે જવું છે તો હું પણ આની કલ્પના કઈ સ્વરૂપની કે દેહની. જે જીવ મારે મોક્ષે જવું છે, અમારે મોક્ષ જોઈએ છે, એ જીવ જ્યારે જ્યારે વિચાર કરે છે ત્યારે એની સૂક્ષ્મ પરિણતિની અંદર વિચાર કરે કે કોને જોઈએ છે, મારે એટલે કોણ, હું કોણ. તો પહેલો પ્રશ્ન સોલ્વ તો થયો નથી હજી, પ્રથમ પ્રશ્નનો જવાબ તો મળ્યો નથી, હું કોણ. તો મોક્ષ કોને જોઈએ છીએ, મને મોક્ષ મળશે, મને એટલે કોને, અને મોક્ષ મળશે એટલે શું મળશે. હજી દ્વૈત ભાવ છે, હું જુદો છે, મોક્ષ જુદો છે, મારા પણ જુદું છે, મને અને મોક્ષ મળવાની આઈટમ જુદી છે. એને કબાટમાં રાખવાનું, મળે એટલે પછી મૂકી દઉં. પછી મોક્ષ માટે હું માથું આપવા તૈયાર છું, શેનું માથું, તારે શેનું માથું દેવું છે. અને કેટલાય મોક્ષ મફતમાં જોઈશ, એને છાસ લેવા નીકળો પરબ ઉપર. ભાઈ હજી જીવને પોતાના સ્વરૂપ વિશેની કલ્પના આવતી નથી. એટલે પરમ કૃપાળુ દેવે તો માર્ગને આ અંતિમ પદ પણ એને સમજાવ્યું છે પૂર્ણ કામતાનું, અને પ્રથમ પણ સમજાવ્યું છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વણગણા છે, રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા,
तो सर्व आत्मिक ज्ञान ना सिद्धांत तत्व अनुभव्या।
16 वर्षनी उम्रे केवी अद्भुत बात मुकी छे કે આ જીવ ક્યાંક મોક્ષ 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 કરીને ગાંડો થઈ જશે, ભ્રમિત થઈ જશે, ભ્રમિત હું કોણ છું ભાઈ, તું વિચાર તો કર કેને મોક્ષ જોઈએ છે, શું સ્વરૂપ છે મારું, ખરું ખરું સ્વરૂપ શું છે, હુ એમ આઈ, ધ ફર્સ્ટ ક્વેશ્ચન્સ ટુ બી આસ્ક એન્ડ ટુ બી રિયલાઇઝડ. Unless and until it has been realized in a very corrective perspective, nothing can be done. Kai na thai. Ane aa samajva mate emne kitli vaat kari.
Re atma taro, atma taro, શીઘ્ર એને ઓળખો, રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.
કેવી અદભુત વાત! મોક્ષ માળાનો પાઠ 69, ઉંમર વર્ષ 16. ભાઈ પરમાર્થ માર્ગની વાત, ઘણો ઘણો માર્ગ પડ્યો છે, સાધનાના અનંત પ્રકાર પડ્યા છે, માર્ગ બહુવિધ પ્રકારે જ્ઞાનીઓએ કહ્યા છે, ખૂબ એના પ્રયોગ છે, અનુષ્ઠાન છે, યોગ છે, એની અંદર જપ યોગ, તપ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, ક્રિયા યોગ, કર્મયોગ, હઠ યોગ, અનેક પ્રકારનો છે. મૂંઝાઈ મરીશ જ્યાં સુધી હું કોણ છું, સ્વરૂપ સાચું શું છે, કોના સંબંધે આ વડગણા છે, આ જગત સાથેની મારે જોડાણ છે એ વડગણા છે, મેં વડગાડેલા છે. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. પેલા વિચાર તો કરી લેજે કે કેના સંબંધથી છે આ, જડને કારણે છે કે તારા કારણે છે. બેઝિક ક્વેશ્ચન ટુ બી આસ્ક્ડ, ટુ બી થોટ. વિચાર ક્યાં કરવાનો છે કે જે કંઈ આ જંજાળ છે એ જંજાળ કોના કારણે છે? ચેતનનો સ્વભાવ છે. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. અને આશ્ચર્યનું આશ્ચર્ય જ્ઞાનીએ ફરી બીજા પદમાં કહ્યું,
ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત.
કૃપાળુ દેવે તો એક એક રચનાની અંદર એવા અદભુત રહસ્યોની ગોથણી કરી છે, સમગ્ર વિતરાગ દર્શનની ગોથણી શ્રીમદ રાજચંદ્રના પદોની અંદર આવે છે. સમગ્ર વિતરાગ દર્શન, ગ્રહે અરૂપી રૂપીને, ગ્રહણ કરનાર કોણ છે? અરૂપી. અરૂપી એટલે ચેતન, આત્મા. એ રૂપીને ગ્રહણ કરે છે. રૂપી કોણ? ભૂતગલ પદાર્થ. તો જ્યાં જ્યાં સંયોગ છે, જડ અને ચૈતન્યનો જ્યાં જ્યાં સંયોગ છે, ત્યાં ગ્રહણ કરનાર કોણ? રૂપી કે અરૂપી? અરૂપી. અને કોને ગ્રહણ કરે? રૂપીને ગ્રહણ કરે. ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં. આ અરૂપી એવો જીવ, એને ખબર નથી કે આને ગ્રહણ કરવાથી બંધન મને જ છે કે જડને નથી. બંધન કોને છે? જીવને. એટલું બધું સૂક્ષ્મ અને છતાં સરળ, સુગમ. જો આ ગુરુગમથી વાત કેટલી સુગમ થાય છે. આને આ વાત પંડિતોની ભાષામાં સમજવી હોય તો માથા ફાટી જાય, પણ કાંઈ સમજાય નહીં, કાંઈ ન સમજાય, કાંઈ ન પકડાય. કૃપાળુદેવ કહે છે, રે આત્મ તારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. પ્રશ્ન એને જ કર્યો છે કે હું કોણ છું, ક્યાંથી થયો. અને એને પુરુષ છેલ્લી ગાથામાં કે છે કે રે આત્મતારો, તું તારો આત્મ, તારું સ્વરૂપ સાચું શું સ્વરૂપ છે? મારું ખરું, તારું સાચું સ્વરૂપ, ખરું સ્વરૂપ તો આત્મા છે. તારું ખરું સ્વરૂપ તો આત્મા છે, એને ઓળખ. ઓળખવાનો છે તારા સાચા સ્વરૂપને, અને સાચા સ્વરૂપનો અમે તને જવાબ દઈએ છીએ. કરુણા હમ પાવત હૈ તુમકી. જ્ઞાનીને જગતના જીવો પ્રત્યે અપરંપાર અમાપ અનંતી કરુણા હોય છે, અનંતી કરુણા. આ જ વિતરાગતાનું લક્ષણ છે. જેટલા પ્રમાણમાં વિતરાગતા અધિક, તેટલા પ્રમાણમાં કરુણા અધિક. અને એવો સનાતન માર્ગ, એ સનાતન માર્ગ કૃપાળુદેવ કહે છે આ જ્ઞાનીઓની કરુણાનો માર્ગ છે. સનાતન માર્ગ આવી કરુણા કરીને એમણે માર્ગ એવો મૂક્યો છે. અને એ માર્ગ મૂકીને પોતાનું એટલું બધું યોગબળ અંદર ઠાલવું છે કે હજારો વર્ષો સુધી જગતના કોઈ પણ જીવ જો કલ્યાણની ઈચ્છા કરે, કામના કરે, તો એના યોગબળથી જગતના જીવોનું કલ્યાણ થાય. આ એની કરુણાની તાકાત. એટલે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ મૂક્યો, સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. કોઈ જ્ઞાની આચાર્યએ કહ્યું કે શાસન જયવંતુ છે, જૈનમ જયતિ શાસન. આ જિનેશ્વર પર્વત ભગવંતો જે છે, અનંતા જ્ઞાનીઓ કેવડીઓ, એનું શાસન જયવંતુ છે. કાળનું કોઈ પરિબળ એને સમાપ્ત નહીં કરી શકે. જેમ બંધ એ શાશ્વત છે, એમ મોક્ષ એ પણ શાશ્વત છે. ક્યારેય મોક્ષનો માર્ગ બિલકુલ કટ ઓફ થઈ જશે એવી વસ્તુ બનશે નહીં. કારણ કે એ મોક્ષનો માર્ગ પ્રકાશિત કરનાર પુરુષોની આ કરુણાનું બળ છે, આ એનું યોગ બળ છે. એણે જે માર્ગ બતાવ્યો છે, એના માર્ગની પાછળ એમનું પોતાનું આવું અમાપ બળ ત્યાં કામ કરે છે. એ જ્ઞાનીઓનું યોગ બળ છે. એટલે ભગવંતનું શાસન કોઈ વ્યક્તિ અપેક્ષાએ, મહાવીરનું શાસન તો પંચમકાળ સુધી ચાલશે, પણ મહાવીરનું શાસન પંચમકાળ સુધી ચાલશે, જ્ઞાનીઓનું શાસન અનંતકાળ સુધી. આ માર્ગ આ પ્રકારનો શાશ્વત માર્ગ છે, આ સનાતન માર્ગ છે. પરમ કૃપાળુ દેવે જ્યાં જ્યાં વાત મૂકી છે ત્યાં એવો સનાતન ધર્મ જયવંત વર્તો, જ્ઞાનીઓનો સનાતન ધર્મ જયવંત વર્તો. આ જ્ઞાનીઓનો માર્ગ છે. આ દેશ કોઈ જ્ઞાનીઓનો છે, જ્ઞાનીઓના દેશની આ પદ્ધતિ છે, આ રીતિ છે. આ રીતિને સમજવી જોઈએ.
નહીં દે તુપદેશ કો પ્રથમ લે ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ.
આ જ્ઞાનીઓનો દેશ એની રીત ન્યારી છે, સબસે ન્યારા. તું પણ એને સમજવાનો પ્રયત્ન કર. પ્રથમ લેહી ઉપદેશ, પેલા આ જ્ઞાનીઓએ જે સનાતન ઉપદેશ આપ્યો છે એ લક્ષમાં લે, એ લક્ષમાં લે. આ ન્યારો છે, નહીં સમજમાં આવે તો અગમ્ય છે. વો જ્ઞાની કા દેશ, જ્ઞાનીઓનો આ એક દેશ, એને કહેવાય છે રીતિ, એક પરંપરા, એક પરિપાટી. જ્ઞાનીઓની આ પરિપાટી છે. યુગે યુગે એનું સ્વરૂપ જુદું જુદું હોય, પણ એનું પ્રાણ તત્વ એક જ હોય. અને એનો ઉદ્દેશ જગત જીવોનું કલ્યાણ એ સિવાય કંઈ ન હોય. એટલે કહ્યું કે સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ. બધા જ મંગલની અંદર જે મંગલ છે અને બધા કલ્યાણનું જે કારણ છે, સર્વ કલ્યાણ કારણમ. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થાય નહીં, કાર્યની નિષ્પત્તિ ન થાય, કાર્યની સિદ્ધિ ન થાય. આ કારણ છે. પ્રધાનમ સર્વ ધર્માણામ, બધા જ ધર્મો છે, અનેકવિધ પ્રકારના ધર્મો છે, પણ દેહ ધર્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે ને સ્વરૂપનું ભાન કરાવે એ જૈન ધર્મ છે, એટલે આત્મધર્મ છે. જેનોએ જેને ઇન્દ્રિયોને જીતી, ઇન્દ્રિયોને જીતી એ કેના માટે જીતી, કોણે જીતી? આત્માએ જીતી. માટે ધર્મ કેનો થયો? ઇન્દ્રિયો તો પરાભૂત થઈ ગઈ, એક રાજાએ બીજા રાજ ઉપર ચઢાઈ કરી અને જીતી ગયો. તો રાજ કોનું પછી? જીતનારનું. તો ઇન્દ્રિયોને જીતી, મનના કસાયોને જીતા, ઇન્દ્રિયોના વિષયોને જીત્યા. તો જીતનાર જીન એ કોણ? એ આત્મા, એ આત્મતત્વ. એ આત્માનું જે છે જૈનમ જયતિ શાસનમ, એવા જિનેશ્વર ભગવંતનું, એવો આત્માનું, એવો ધર્મ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ, આવું જિનેશ્વરોનું શાસન એ જૈવંતુ વર્તો. આ એનું શાસન છે, આ એનો પ્રભાવ છે, આ એનું પ્રભુત્વ છે. આ પ્રભુત્વ જગતની અંદર સદા કાળ ચિરંતિમ રહો. આવી પ્રકારની આચાર્યોએ એના ગુણગાન ગાયા છે. પરમ કૃપાળુદેવ કહ્યું છે, સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. જગતનું કલ્યાણ જ થાય ક્યારે? થાય સ્વરૂપનું ભાન થાય. આ અંતિમ છોર અને પ્રથમ છોરમાં હું કોણ છું નો પ્રશ્ન થાય. જિજ્ઞાસાથી પ્રારંભ થાય છે, જિજ્ઞાસાથી પ્રારંભ થાય છે, અને એ જ્યારે પરિતૃપ્તિ થાય છે, પૂર્ણ કામતા થાય છે, ત્યારે એની સમાપ્તિ થાય છે. આ એક જિજ્ઞાસા છે, હું કોણ છું, હવે મારે શું લેવાનું છે, શું રાખવાનું છે, છોડવાનું છે, આ નક્કી કરે. હવે કોના સંબંધે વડગણા રાખું કે એ પરિહરું, આ પ્રાથમિક ક્વેશ્ચન અહીંયા શરૂ થયો કે મારે રાખવાનું કે છોડવાનું. અને પરિસમાપ્તિમાં પ્રશ્ન કર્યો કે હવે કંઈ લેવાનું નથી, દેવાનું નથી. એટલે કે છે, લેવું અને દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું. ભાઈ શું રાખવાની છે, નહીં વાત કરસ, સ્વરૂપનું ભાન થયું છે, હવે શું લેવા દેવાની કડાકોટ રહી. એટલે કે છે, લેવે કો ન રહી ઠોર, દેવે કો નાહી ઓર. કોઈ ત્યાગવાનું કઈ નથી અને કોઈ રાખવાનું નથી. એ કે છે, તબહી તે જોજો લેને જોગ સોસો સબલીનો, જોજો ત્યાગ જોગ સોસો સબ છાંડી દીનો હે. સંગ ત્યાગી અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હે. આ અદભુત દશાની આ પરિસીમા, આ ચરમ નિષ્પત્તિ છે. એ ચરમ નિષ્પત્તિમાં કે છે, સંગ ત્યાગી, પેલા વેલા તો આ જગતનો જે સંગ હતો, પદાર્થનો હતો, વસ્તુનો હતો, જડનો હતો, ચેતનનો હતો, જે હતો તે સંગ ત્યાગી. અંગ ત્યાગી, દેહાધ્યાસ પણ. ઘણી વાર સર્વસંગ પરિત્યાગી થાય તો પણ દેહાધ્યાસ છૂટતો નથી. આપણે પણ મોક્ષે જવામાં આપણા દેહાધ્યાસ સાથે જ આપણે મોક્ષની વાત કરીએ છીએ. વારંવાર યાદ કરજો, મારે મોક્ષે જવું છે. એટલે મારે કહેતા પોતાનું જે આજે જે નામ, વિશેષ નામ છે, છગનભાઈ, મગનભાઈ, રમણભાઈ, એને મોક્ષે જવું છે. આપણે એ જાશું ને હિંડોળા લેશું જાણે. અરે તું તારા શરીર સાથે તારી સ્વરૂપની કલ્પના કરસ. આપણે મોક્ષે જવું છે, આપણે મોક્ષે જવું છે. ભાઈ કોને જવું છે? કાંઈ કોઈને જાનમાં જવું છે? રિઝર્વેશન સીટ રાખજો, આગળ બેસવાનું મળે. આ છે તે હજી એ પોતે દેહધારી અવસ્થાના પર્યાયમાં જ વિચારણા કરે છે, ધારણા બદલાણી જ નથી. હજી દેહાભ્યાસ બદલાયો. એટલે કે છે, સંગ ત્યાગી અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી. અહીંયા સ્વચ્છંદ સંપૂર્ણપણે ગયું છે. એટલે કહ્યું ને કે બારમા ગુણસ્થાનક સુધી શ્રુતનું અવલંબન, પોતાના અભિપ્રાયની વાત હવે નથી. વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, મન ત્યાગી. જ્યાં જ્યાં કષાય થાય છે, પસંદગી નાપસંદગીના ભાવ થાય છે, સંકલ્પ વિકલ્પની ધારા જાગે છે, સ્મૃતિ અને સપનાઓ જ્યાં ઉત્પન્ન થાય છે, આવો જે મનનો વ્યાપાર છે એ પણ ગયો, અમનસ્ક અવસ્થા થઈ ગઈ છે. અને બુદ્ધિ ત્યાગી, બુદ્ધિ હશે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારનો વિભ્રમ, સંશય, સંદેહ કંઈક પણ પેદા થાય, પણ એ બુદ્ધિ એ પણ ચેતનાનું અશુદ્ધ સ્વરૂપ છે. જે ચેતના પણ થોડી અંદર રહેલી સ્વચ્છંદની છાંટ છે બુદ્ધિમાં, બુદ્ધિમાં સ્વચ્છંદની છાયા છે, એ પણ ચાલી જાય. આપા શુદ્ધ કીનો હોય, આત્મા પોતાનો આત્મા શુદ્ધ કર્યો છે, અત્યંત શુદ્ધ. હવે એકેય પરછાયા કંઈ નથી. જે કુંદકુંદાચાર્ય ભગવંતે પર સમય, સમયસારની ત્રીજી ગાથામાં જે પર સમય શબ્દ મૂક્યો છે કે પર વસ્તુની છાયા પણ નહીં હવે આત્મા ઉપર, પરનો સંગ તો નહીં જ, પરનો સંગ તો નહીં જ, પણ પરની છાયા પણ નહીં. આ પર સમય કહે છે, એ પર સમય નહીં પણ સ્વ સમય. આપા શુદ્ધ કિનો હોય, સમયસાર ચેતનાનું આત્યંતિક શુદ્ધ સ્વરૂપ, આત્યંતિક શુદ્ધ સ્વરૂપ. પરમ કૃપાળુ દેવે એને મોક્ષના સ્વરૂપ જ્યારે કહ્યું એ પાંચમા પદની અંદર કહ્યું છે.
દેહાદિક સંયોગનો આત્યંતિક વિરોગ સિદ્ધ સોક્ષ શાશ્વત પદે લયસંત સુખરો.
દેહાદિકનો અત્યંત ત્યાગ, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ અને સિદ્ધ મોક્ષ શાશ્વત. લે આ સિદ્ધ, આ મોક્ષ, આ શાશ્વત જે ત્યાં કહ્યું કે સ્વસમય સમયસાર. ત્યાં આત્મસિદ્ધિની અંદર પાંચમા પદની અંદર મોક્ષનું સ્વરૂપ મુખ્ય નહીંના હેતુથી પરમ કૃપાળુ દેવે ત્યાં સમજાવ્યું છે. અહીંયા આ જે સમયસાર નાટક ઉપર બનારસીદાસજીએ જે સવયો આત્માના શુદ્ધ સ્વરૂપનું, આત્માની પૂર્ણ કામતા, આ મોક્ષ સ્વરૂપ આત્માનું સ્વરૂપ કેવું છે, ચેતનાનું સ્વરૂપ કેવું છે, એ અદ્ભુત દશા કૃપાળુ દેવે કહ્યું કે સ્વરૂપનું ભાન થવાથી આ પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ છે. જેમ થવું જોઈએ તેમ થયું. બહુ સ્પષ્ટ જેને મોક્ષનો લક્ષ્ય હોય એને જ ખબર પડે કે જેમ થવું જોઈએ તેમ થયું. થવું જોઈએ એની કલ્પના તો હોવી જોઈએ ને, તો જ ખબર પડે ને થાય. વસ્તુ કેમ થવી જોઈએ એ ખબર ન હોય અને રસોઈ બનાવ્યા પછી કોકને પૂછવું પડે કે આ શું તમે ખાઓ છો, કારણ કે ખબર નથી શું છે. બનતા બની ગયું છે પણ શું બન્યું છે એ ખબર નથી. નવું નામાભિધાન અને વૈજ્ઞાનિકોએ નવી નવી શોધ કરી છે ને એ આમાંથી થઈ છો, કે બનાવવા કંઈ ગયા અને બન્યું કંઈ, પછી નામ નવું કીધું અને આપણે કે કેવી ગજબની શોધ કરી છે. એ શોધ નથી કરી, ઇટ વોઝ હિઝ મિસ્ટેક. એ શોધ નથી પણ એની ભૂલ છે. એ જે બનાવવા ગયા એ બન્યું નહીં પણ નવું બની ગયું. રબર નામનો પદાર્થ બન્યો, કંઈક પ્લાસ્ટિક બની ગયું, ક્યાંક બ્લોટિંગ પેપર બની ગયું. એ બ્લોટિંગ બનાવવા ગયો તો નહોતો બનાવવા ગયો, શું બનાવવા ગયો તો કંઈક બીજું બનાવવા ગયો. શું બન્યું બરાબર, જેમ આપણે ક્યાંક ઢોકળા ભરાવવા ક્યાંક રબડ બની જાય અને ક્યાંક ગરપાપડી બનાવવા જતા ક્યાંક દાંત તૂટી જાય. બનાવવા જવું કાંઈ અને બને કાંઈ, કોઈને કંઈ કહેવાય નહીં. પણ જ્ઞાનીને લક્ષ્ય છે, નિજ પદનો જે લક્ષ સદગુરુના વચનથી એને લક્ષ છે મોક્ષ શું. આ જેને લક્ષ નથી, આ જૈન દર્શન અને ઇતર દર્શનમાં જે ભેદ પડે છે એ અહીંયા છે. કારણ કે જેને જેમ થવું જોઈએ એ કલ્પના જે સર્વજ્ઞ વિતરાગ દર્શનની અંદર જે છે કે આ થવું જોઈએ, એ ઘણાને થોડું થયું હોય ત્યારે પૂર્ણતા માની લે, બસ હવે આ જ મોક્ષ છે, બસ હવે આપણે આવી ગયું, બસ હવે આપણું પૂરું થઈ ગયું, અટકી ગયા છે. આ દર્શન વિવિધ દર્શનોના મતભેદનું એક કારણ એ કે સ્વરૂપની પૂર્ણતાના લક્ષણનો અભાવ. ભલે પૂર્ણતા પ્રાપ્ત ન થાય પણ પૂર્ણતા શું છે એનો ખ્યાલ તો હોવો જોઈએ ને. પૂર્ણતા પ્રાપ્ત ન થાય પણ પૂર્ણતા શું હોઈ શકે એનો ખ્યાલ તો હોવો જોઈએ. એ ખ્યાલ હોય તો જ વસ્તુ સરખી થાય, નહીં તો કોઈ દિવસ વસ્તુ સરખી થાય નહીં. એટલે આ કહે છે જેમ થવું જોઈએ તેમ થયું. કેટલું બધું મહત્વનું વાક્ય છે. શ્રીમદ રાજચંદ્ર લખે છે કે જેમ સૌભાગભાઈને કહે છે કે જેમ થવું જોઈએ તેમ થયું. આ બનારસીદાસજીએ જે પૂર્ણ કામતાનું સ્વરૂપ લખ્યું છે બસ આમ થવું જોઈએ, આને મોક્ષ કહેવાય. મોક્ષની વિભાવનામાં કોઈ પણ પ્રકારની સંદેહાત્મક સ્થિતિ નથી, અસ્પષ્ટતા નથી, લક્ષ્યની પૂર્ણ સ્પષ્ટતા છે. આ સાધકનું બહુ આવશ્યક તત્વ છે. એટલે એમણે કહ્યું કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. ને તો નિજ પદનો લક્ષ જ નહીં આવે કોઈ દિવસ, કારણ કે એને નિજ મતનો ત્યાગ નથી કર્યો. સેવે સદગુરુ ચરણને છોડી દઈ ત્યાગી દઈ નિજ પક્ષ, પેલા નિજ પક્ષને છોડ, આ નિજ પક્ષ હશે ત્યાં સુધી આ પૂર્ણતાની કલ્પના નહીં આવે. વિતરાગ દર્શનમાં આ નિજ પદ કૃપાળુ દેવે આ નિજ પદ સમજાવવા માટે કહ્યું કે જિન પદ નિજ પદ એકતા. આ જિનનું પદ છે એ નિજ પદ છે. જિનનું પદ જેથી સમજાય તે દિવસે તને નિજ પદ સમજાશે. એ જ ભગવાન કુંદકુંદાચાર્યજીએ કહ્યું, જે જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યવડે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. પછી એને ક્યાંય મોહદ્રષ્ટિ થતી નથી. જે અરિહંતને જાણે છે ગુણથી દ્રવ્યથી પર્યથી, એ જીવ આત્માને જાણે છે ને એ બાબતમાં એને ક્યાંય પછી કોઈ પણ પ્રકારનો લેસ માત્ર તસુ માત્ર પણ મોહદ્રષ્ટિ થતી નથી, ક્યાંય વિભ્રમ થતો નથી. બહુ સ્પષ્ટપણે અરિહંતને ઓળખે છે, પછી પોતાના સ્વરૂપને ઓળખવામાં એ જીવ ભૂલ નહીં કરે, એ ક્યારેય પછી મોહ નહીં પામે, કારણ કે એ અરિહંતને જાણે છે. પરમ કૃપાળુ દેવે અંતિમ સંદેશમાં એ જ કહ્યું કે જીનને જાણે છે એ નિજને જાણશે. અને બધા શાસ્ત્રો શેના માટે કહ્યા છે? આ જિનપદને ઓળખવા માટે. અને જિનપદ એ જ નિજપદ છે. અહીંયા એમણે જ્યારે કહ્યું કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ તો જાણતા હતા, અને પછી કહ્યું ને કે થયા છીએ કે નહોતા જાણતા, ને કહ્યા કે બ્રહ્મમાં કીધું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. વસ્તુને પકડવી જોઈએ. આ 24 વર્ષની ઉંમરના પત્રની અંદર પણ આ સ્પષ્ટતા કે જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય. એટલે કહે છે કે અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ, અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ. મોક્ષનું સ્વરૂપ, પૂર્ણ કામતાનું સ્વરૂપ, સાધનાની ચરમસીમા. અને આવું જબરજસ્ત સમયસાર શાસ્ત્ર ઉપરનું બનારસીદાસ જેવાએ લખેલ સવૈયા, એ દશા, અદ્ભુત દશા પૂર્ણ કામતાની, સ્વરૂપનું ભાન અને એના ઉપરના અર્થ આ ગુરુ શિષ્ય વચ્ચે ચાલે, સ્વભાગભાઈ અને કૃપાળુ દેવ વચ્ચે, અને કૃપાળુ દેવીની સમજ આપે, અને સ્વભાગ જે લખે એને પછી છાપ આપે કે તમે જે અર્થ લખ્યો છે તે યથાર્થ છે. કેવો જબરજસ્ત પુરુષાર્થની ધારા કેટલા શુદ્ધ સ્વરૂપની અંદર ચાલતી હશે. એ જ્ઞાનધારાના આ બધા પત્રો આપણી પાસે છે આજે. આવું જબરજસ્ત એક પ્રાપ્ત પુરુષ, એક આપ્ત પુરુષ અને એક સામે પ્રખર જિજ્ઞાસુ, આ બંનેનો સમન્વય સંયોગ એટલે વચનામૃત. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.